ઉત્તર તરફ સ્થળાંતરની ઋતુ. એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જેણે અરબી સાહિત્યમાં અરે વિશ્વ સાહિત્યમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે. તૈયબ સાલેકૃત ઉત્તર તરફ સ્થળાંતરની ઋતુ, મૌસિમ અલ હિજરા ઇલા અલ શિમાલ.
બરાબર, તૈયબ સાલી સુદાનના લેખક અને એમનું પોતાનું જીવન જ ખબર છે. સુદાનનું ગામ અને લંડન શહેર આ બે ધ્રુવો વચ્ચે વહેંચાયેલું રહ્યું.
હા, અને એનો પડઘો આપણને એમના લખાણમાં સ્પષ્ટ દેખાય છે, ક્યારેક બહુ ઊંડો, ક્યારેક થોડો અસ્વસ્થ કરી દે એવો.
ખરી વાત છે. આ નવલકથા 1966માં અરબીમાં આવી, પછી 1969માં અંગ્રેજીમાં, અને આવતાની સાથે જ ખળબળાટ મચાવી લીધો હતો.
શા માટે? મતલબ શું હતું એવું એમાં?
જો, એ સમય પ્રમાણે એમાં જાતીયતાની જે સ્પષ્ટ વાત હતી, પછી સંસ્થાનવાદ પરનું જે તીખું કટાક્ષ હતું, અને એટલું જ નહીં, ખુદ અરબ સમાજની જે રૂઢિચુસ્તતા હતી એના પર પણ પ્રહાર હતો. આ બધું ખરેખર ક્રાંતિકારી ગણાયું.
એટલે વિવાદ તો થયો જ હશે.
હા, વિવાદ પણ થયો અને વિવેચકોએ ખૂબ વખાણી પણ.
અને એનું મહત્વ જુઓ, 2001માં આરબ સાહિત્ય અકાદેમીએ એને 20મી સદીની સૌથી મહત્વની અરબી નવલકથા જાહેર કરી.
બરાબર. અને જે પોસ્ટ કોલોનિયલ લિટરેચર કહીએ, એટલે કે સંસ્થાનવાદ પછીના સમયનું જે સાહિત્ય છે, એનો તો આ પાયાનો પથ્થર ગણાય છે.
અને પેલી વાત પણ રસપ્રદ છે, જોસેફ કોનરાડની હાર્ટ ઓફ ડાર્કનેસ સાથેની સરખામણી, જાણે એનું પ્રતિઆખ્યાન, એક કાઉન્ટર નેરેટિવ.
હા, કોનરાડે જે રીતે આફ્રિકાને જોયું એનાથી બિલકુલ અલગ પેલી તરફનો દ્રષ્ટિકોણ અહીં રજૂ થાય છે.
તો ચાલો આજે આપણે આ જટિલ, ઘણા બધા સ્તરોવાળી કૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે ખાલી વાર્તા નથી કહેવી, પણ પાત્રોના મનમાં શું ચાલે છે, સંસ્કૃતિઓ ટકરાય ત્યારે કેવા ઘા પડે છે, અને પેલી ઓળખની શોધ, એ બધું ઊંડાણથી સમજવું છે.
ચોક્કસ. વાર્તાની શરૂઆત તો આમ જુઓ તો ઘણી પરિચિત લાગે, એકદમ શાંત. આપણો કથાનાયક, જેનું નામ નથી આપ્યું, એ 7 વર્ષ ઇંગ્લેન્ડમાં રહ્યો છે, એક નાના અંગ્રેજી કવિ પર PhD કરીને.
હા.
હવે એ પોતાના ગામ વાદ હમીદ, જે નાઇલ નદીના કિનારે છે, ત્યાં પાછો ફરે છે.
અને એના મનમાં શું છે?
એના મનમાં એક રોમેન્ટિક ખ્યાલ છે કે હું મારા મૂળ સાથે ફરી જોડાઈ જઈશ, ગામની જે સાદગી છે, પ્રામાણિકતા છે, એમાં ભળી જઈશ. એને લાગે છે કે પશ્ચિમે એને ખાસ બદલ્યો નથી.
પણ આ શાંતિ એ લાંબી નથી ટકતી, બરાબર ને? કંઈક થવાનું છે એવો અણસાર આવે છે.
બિલકુલ. ગામમાં એક નવો માણસ આવ્યો છે, રહસ્યમય, મુસ્તફા સઈદ.
ઓ,
દેખાવે સાવ સાધારણ ખેડૂત, ગામના લોકો સાથે હળીભળી ગયો છે.
પણ પછી?
એક રાત્રે મહેફિલ જામી હોય છે, વાતો ચાલે છે, અને અચાનક જ મુસ્તફા એક અંગ્રેજી કવિતા બોલવાનું શરૂ કરે છે, અને એ પણ કેવા શુદ્ધ ઉચ્ચાર સાથે, એકદમ ભાવવાહી રીતે.
આ તો આશ્ચર્યજનક કહેવાય, ગામના પરિવેશમાં તો અપેક્ષિત ન જોવાય.
બસ, કથાનાયક માટે આ એક આંચકા જેવું છે. આશ્ચર્ય તો થાય છે, પણ સાથે એક ઊંડી બેચેની પણ શરૂ થાય છે. આ માણસ કોણ છે, અહીં શું કરે છે?
અને અહીંથી જ નવલકથાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે, પેલું રહસ્ય ઘૂંટાવાનું શરૂ થાય છે.
હા, કથાનાયકને હવે મુસ્તફા સઈદના ભૂતકાળ વિશે જાણવાની જિજ્ઞાસા થાય છે.
અને ધીમે ધીમે એને ખ્યાલ આવે છે કે મુસ્તફા ખાલી કોઈ અજાણ્યો નથી, પણ એ જાણે એનો જ, શું કહેવાય, એક ડાર્ક ડોપલગેંગર છે, પડછાયો.
બરાબર. બંને સુદાનના, બંને ભણેલા, પશ્ચિમમાં ગયેલા,
પણ અનુભવો સાવ જુદા.
હા, કથાનાયકનો અનુભવ પ્રમાણમાં સીધો સાધો રહ્યો છે, જ્યારે મુસ્તફાની સફર તો હિંસા, બદલો, પ્રેમનો અભાવ અને છેવટે કરુણાંતિકા.
આ જ તો મૂળ સવાલ છે ને આ નવલકથાનો, કે જ્યારે માણસ આમ બે દુનિયા, બે સંસ્કૃતિ વચ્ચે ફસાઈ જાય, ત્યારે એનું શું થાય? શું ખરેખર ઘરે પાછા ફરી શકાય જ્યારે તમે અંદરથી જ બદલાઈ ગયા હો?
અને મુસ્તફા સઈદ એ આ નવલકથાનો ખરેખર કેન્દ્રવર્તી અને બહુ જ જટિલ એન્ટી હીરો છે, કરુણ પણ છે.
હા, શરૂઆતથી જ અસાધારણ બુદ્ધિશાળી.
હા, નાનપણમાં જ ગામમાંથી પસંદગી પામીને ભણવા બહાર જાય છે, છેક લંડન પહોંચે છે, સફળ અર્થશાસ્ત્રી બને છે, પણ એની અંદર પેલો ગુસ્સો,
સંસ્થાનવાદ સામેનો, ઉત્તર સામેનો.
બરાબર. જેણે એના દેશ પર રાજ કર્યું એ ઉત્તર પ્રત્યે એક ઊંડો બળબળતો રોષ એના મનમાં ભરેલો છે.
અને આ રોષને એણે બહુ જ શું કહેવાય વિનાશક રસ્તો આપ્યો, ખાસ કરીને એના સંબંધોમાં.
ચોક્કસ, એણે પોતાના ગુસ્સાને જાતીય સંબંધોના હથિયારમાં ફેરવી નાખ્યો.
એટલે કેવી રીતે?
એ અંગ્રેજ સ્ત્રીઓને ટાર્ગેટ કરતો, ખાસ કરીને એવી સ્ત્રીઓ કે જેમના મનમાં પૂર્વના પુરુષો માટેની પેલી રોમેન્ટિક ઓરિયન્ટલ કલ્પનાઓ હોય ને.
હા, પેલું અથેલોવાળું ફેન્ટેસી.
બસ એ જ. એમને એવો જ વિદેશી પ્રેમી બનીને બતાવતો જે એમને જોઈતો હતો અને પછી એમને ફસાવતો.
પણ આ પ્રેમ નહોતો.
ના ના, એ આને વિપરીત ઉપનિવેશવાદ કહેતો, રિવર્સ કોલોનાઇઝેશન. જાણે એ યુરોપના મન અને શરીર પર વિજય મેળવી રહ્યો હોય. એકદમ ઠંડો, ગણતરીપૂર્વકનો બદલો.
અને એનું પરિણામ?
પરિણામ હંમેશા કરુણ જ આવ્યું. કેટલીક સ્ત્રીઓએ આત્મહત્યા કરી અને છેવટે એની પોતાની અંગ્રેજ પત્ની હતી જીન મોરિસ, એની એણે હત્યા કરી નાખી.
ઓહ, અને એના માટે જેલ પણ થઈ?
હા, 7 વર્ષની જેલ થઈ.
સાલિહ જે રીતે મુસ્તફાનું પાત્રાલેખન કરે છે એ ખરેખર અદ્ભુત છે. મુસ્તફા પોતે જ પોતાની જાતને શું કહે છે? એક પોલો માણસ, એક જંતુ, અને સૌથી મહત્વનું
એક જૂઠાણું.
હા, એનું પેલું વાક્ય બહુ જ ધારદાર છે. હું ઓથેલો નથી, ઓથેલો એક જૂઠાણું હતું, હું એક જૂઠાણું છું.
એટલે એ સીધું જ ના પાડે છે કે હું કોઈ રોમેન્ટિક કરુણ હીરો નથી. મારી આખી ઓળખ લંડનમાં જે હતી એ એક નાટક હતું, બદલા માટેનું.
બરાબર.
અને પેલી આંતરપાઠાત્મકતાની વાત કરી હતી ને, ઓથેલોના પાત્રને અહીં કેવી રીતે ઉલટાવ્યું છે.
હા, અને લંડન આવ્યો ત્યારે શું વિચારીને આવ્યો હતો એ પણ કહે છે ને.
હાસ્તુ કહે છે, હું એક વિજેતા તરીકે આવ્યો છું, એક વાયરસ જે યુરોપના લોહીના પ્રવાહમાં પ્રવેશી ગયો છે. આ શબ્દો જ બતાવે છે કે એનો ઈરાદો શું હતો, બળી જવાનો નહીં પણ આક્રમણ કરવાનો.
ડરામણું છે. બીજી બાજુ આપણું કથાનાયક છે, શરૂઆતમાં તો એ થોડો ભોળો લાગે છે.
હા, પોતાના પશ્ચિમી શિક્ષણ પર થોડો ગર્વ છે અને અને એમ માને છે કે હું તો આસાનીથી ગામના જીવનમાં ગોઠવાઈ જઈશ.
પણ જ્યારે મુસ્તફાના ભૂતકાળની હકીકત સામે આવે છે
ત્યારે એ હચબચી જાય છે.
એની આખી સફર જુઓ. એક દૂર ઉભેલો બૌદ્ધિક નિરીક્ષક હતો, ત્યાંથી શરૂ કરીને ધીમે ધીમે એ જવાબદારીના બોજ નીચે દબાતો જાય છે. એવી જવાબદારી જેણે માંગી નહોતી. આ વાર્તામાં બીજા પાત્રો પણ ખૂબ મહત્વના છે, એમના વગર વાર્તા અધૂરી રહે.
ચોક્કસ. જેમ કે હોસના બિન્ત મહમૂદ, મુસ્તફાની વિધવા.
એનું પાત્ર કેવું છે? ખાલી પીડિતા છે?
ના, બિલકુલ નહીં. એ ખાલી લાચાર ભોગ બનેલી સ્ત્રી નથી, એ બહુ જ શું કહેવાય શક્તિશાળી છે, સ્થિતિસ્થાપક છે, ગૌરવવાળી છે. એક રીતે એ ગામની જે અડગ ભાવના છે અને સ્ત્રીની સ્વતંત્રતા માટેનો જે સંઘર્ષ છે એનું પ્રતીક બની જાય છે.
અને એનાથી સાવ વિરોધાભાસી પાત્ર એટલે કથાનાયકના દાદા હાજ અહમદ.
હા, એ તો જાણે સ્થિરતા અને ગરિમાની મૂર્તિ. સંસ્થાનવાદ પહેલાંનું જે સુદાની જીવન હતું, શ્રદ્ધા, સમુદાય, જમીન સાથેનું જોડાણ, નદીની પેલી શાશ્વત લે, એ બધા આદર્શો જાણે એમનામાં જીવંત છે.
કથાનાયક અને મુસ્તફા જે શાંતિ શોધે છે, જે પોતાનાપણાની ભાવના શોધે છે, એ દાદામાં સહજ રીતે દેખાય છે.
મેમનું એક વાક્ય મને બહુ ગમે છે. આપણે એવા લોકો છીએ જે આપણી લાગણીઓની અભિવ્યક્તિમાં ઉદાર નથી, પણ આપણા હૃદય એક મંદિર જેવા છે. કેટલી ઊંડી વાત છે.
સાચી વાત, અંદરની સમૃદ્ધિની વાત છે. અને પછી પેલો ત્રીજો માણસ, વાદ રૈયસ.
ઓહ હા, ગામનો વૃદ્ધ લંપટ માણસ જે હોસના પાછળ પડી જાય છે લગ્ન કરવા માટે.
એ શેનું પ્રતીક છે?
એ પરંપરાના જે જળ, શિકારી અને ખાસ કરીને પિતૃસત્તાક પાસાઓ છે ને, એનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ત્રી એટલે જાણે મિલકત.
બરાબર. હવે વાર્તા આગળ વધે છે. કથાનાયક અને મુસ્તફા વચ્ચે એક અજીબ સંબંધ બંધાય છે.
હા, અને પછી મુસ્તફા પોતાની આખી કહાણી કથાનાયકને કહે છે. આ નવલકથાનો મોટો ભાગ છે મુસ્તફાનો એક લાંબો મોનોલોગ.
એમાં એ બધું જ કહે છે, એનું બાળપણ, કૈરોમાં ભણતર.
હા, ભાવનાત્મક રીતે સૂકું બાળપણ, કૈરોમાં કેવી રીતે એની બુદ્ધિ ખીલી અને પછી લંડનમાં વિજેતા તરીકે ગયો, એ બધું જ.
અને પેલા સંબંધો વિશે પણ, સ્ત્રીઓ સાથેના.
બિલકુલ ખુલ્લા મને. એન હેમંડ, શીલા ગ્રીનવુડ, ઇસાબેલા સેમુર, એ બધા સાથેના સંબંધોની વાત કરે છે. સ્વીકારે છે કે એણે એમની ઓરિએન્ટલ કલ્પનાઓનો ઉપયોગ કર્યો, પ્રેમ નહીં પણ સત્તા અને બદલાની ભાવનાથી એમને વશ કર્યા.
અને એ સંબંધોનો અંત કેવી રીતે આવ્યો?
એ સ્ત્રીઓ માટે તો આત્મહત્યામાં. મુસ્તફા એની જવાબદારી નથી લેતો પણ વર્ણન કરે છે. એ સાંભળીને આપણને ધ્રુજારી છૂટી જાય.
અને આખા કબૂલાતનામાની ચરમસીમા ક્યારે આવે છે?
જીન મોરિસ સાથેના એના સંબંધ અને લગ્નની વાતમાં.
એ સ્ત્રી અલગ હતી.
હા, જીન મોરિસ એના જેવી જ હતી, સ્વતંત્ર, જિદ્દી, થોડી આત્મઘાતી વૃત્તિવાળી. એ મુસ્તફાનો શિકાર ન બની પણ એને પડકાર ફેંક્યો.
એટલે એમનો સંબંધ કેવો હતો?
પ્રેમ ઓછો અને સત્તાનું યુદ્ધ વધુ, ઈચ્છાઓનું યુદ્ધ, જેનો અંત આવ્યો પેલી ભયાનક રાત્રે. પ્રેમ અને હિંસાનું એક જટિલ કૃત્ય જેમાં મુસ્તફાએ એની હત્યા કરી નાખી.
અને પછી 7 વર્ષ જેલ, અને ત્યાંથી સીધો વાદ હમીદ.
હા, હોસના સાથે લગ્ન કર્યા અને જાણે ભૂતકાળને ભૂંસી નાખીને એક શાંત ખેડૂત બનીને જીવવા લાગ્યો.
પણ ભૂતકાળ ક્યાં ભૂસાય છે? આ કબૂલાતનામા પછી તરત જ કંઈક બને છે ને?
તમે સાચા છો. નાઇલ નદીમાં ભયાનક પૂર આવે છે અને એ જ અરસામાં મુસ્તફા સઈદ ગાયબ થઈ જાય છે.
ગાયબ મતલબ?
કોઈને ખબર નથી ડૂબી ગયો કે આત્મહત્યા કરી. નવલકથા આ વાતને રહસ્ય જ રાખે છે.
પણ જતા જતા એ કંઈ કરે છે?
હા, એ કાનૂની રીતે કથાનાયકને પોતાની પત્ની હોસના અને 2 દીકરાઓનો વાલી બનાવી દે છે.
એટલે હવે બધો બોજ કથાનાયક પર.
બરાબર. મુસ્તફાના રહસ્યો, એનો વારસો, એના વણ ઉકેલ્યા સંઘર્ષો, બધું હવે કથાનાયકના માથે. હવે એ ખાલી જોનારો નથી રહ્યો, એ આ નાટકમાં ફસાઈ ગયો છે.
મુસ્તફાના ગયા પછી વાર્તાનું ફોકસ બદલાય છે, વર્તમાન પર આવે છે, ખાસ કરીને હોસના પર.
હા, અને અહીં વાર્તા વધારે કરુણ બને છે. ગામના વડીલો અને ખાસ પેલો વાદ રૈયસ.
હા, એ શું કરે છે?
એ લોકો હોસના પર ફરીથી લગ્ન કરવા માટે દબાણ કરે છે.
પણ હોસના એ શું કરવા માંગે છે?
હોસના મક્કમ છે, એ ના પાડે છે. એને સ્વતંત્ર રહેવું છે, પોતાના દીકરાઓને ઉછેરવા છે.
કથાનાયક શું કરે છે? એને તો વાલી બનાવ્યો છે.
કથાનાયકને હોસનાની પીડા સમજાય છે. એને લાગે છે કે મારે એના હક માટે લડવું જોઈએ, પણ એના પ્રયત્નો બહુ જ નબળા છે, અચકાય છે. એના પેલા પશ્ચિમી ઉદાર વિચારો ગામની જળ પિતૃ સત્તા સામે ટકી નથી શકતા.
અને આ નિષ્ક્રિયતાનું પરિણામ
ભયાનક. છેવટે સમાજના દબાણ હેઠળ હોસનાને વાદ રૈયસ સાથે પરણાવી દેવામાં આવે છે.
પણ હોસના હાર નથી માનતી.
ના, લગ્નની રાત્રે એ પોતાના નવા પતિ વાદ રૈયસને ચાકુ મારીને મારી નાખે છે, અને પછી એ જ ચાકુથી પોતાનો પણ જીવ લઈ લે છે.
બાપરે, આ તો અત્યંત હિંસક અને દુઃખદ અંત કહેવાય.
હા, અને આ ઘટના કથાનાયકને મૂળમાંથી હલાવી દે છે. એની નિષ્ક્રિયતા, એના ભ્રમ, બધું જ ભાંગીને ભૂક્કો થઈ જાય છે.
અહીં થોડું અટકીને વિચારવા જેવું છે. આ ઘટના શું બતાવે છે? ખાલી હોસનાની ટ્રેજેડી છે?
ના, એનાથી ઘણું વધારે. એ ગામનો જે શાંત દેખાવ હતો, એની નીચે જે હિંસા અને દંભ છુપાયેલા હતા, એને ઉઘાડા પાડે છે.
અને પેલી સરળ માન્યતા કે બધી બુરાઈ પશ્ચિમથી જ આવે છે,
એ તૂટી જાય છે. અહીં તો પરંપરા પોતે જ દમનકારી અને ઘાતક બની જાય છે. અને કથાનાયકના આધુનિક ઉદાર મૂલ્યો આ જળ પરંપરા સામે સાવ લાચાર સાબિત થાય છે.
પૂર્વ પશ્ચિમના ભેદની બહુ સચોટ ટીકા છે આ.
બરાબર. આ ઘટના પછી કથાનાયક ભાંગી પડેલો છે. એ મુસ્તફાના ઘરે જાય છે, પેલો બંદો ઓરડો.
હા, એનો ગુપ્ત અભ્યાસખંડ, એને એમ કે ત્યાં કંઈક જવાબ મળશે.
કદાચ મુસ્તફાના સાચા સ્વરૂપની કોઈ ઝલક મળશે. પણ એ તાળું તોડીને અંદર જાય છે અને જે જુએ છે એ તો સ્તબ્ધ કરી દેનારું છે.
શું હોય છે અંદર?
એ કોઈ સુધીની ઓરડો નથી, એ તો એક સંપૂર્ણ અંગ્રેજી લાઇબ્રેરીની નકલ છે. ફાયરપ્લેસ, અંગ્રેજી પુસ્તકોની હારમાળા, અને દિવાલો પર મુસ્તફાના લંડનના જીવનના ફોટા, પેલી સ્ત્રીઓના ફોટા જેનો ભોગ બની હતી.
ઓહ, એટલે આ ઓરડો શું છે?
એ મુસ્તફાના જૂઠાણાનું, એની વિભાજિત ઓળખનું એક ઠંડુ પરાયું સ્મારક છે. સુદાની ગામના હૃદયમાં એક અંગ્રેજી ઓરડો. આનાથી મોટો વિરોધાભાસ શું હોઈ શકે?
આ અનુભવ પછી કથાનાયકની હાલત શું થાય છે?
એ સંકટની ચરમ સીમા પર પહોંચી જાય છે. એને ડર લાગે છે કે હું મુસ્તફામાં ભળી રહ્યો છું, જાણે મુસ્તફાનો ભૂત મને ગળી રહ્યો છે. હું પણ એના જેવો જ બની જઈશ, બે દુનિયા વચ્ચે ફસાયેલો, ક્યાંયનો નહીં.
અને આ ડર અને મૂંઝવણમાં એ શું કરે છે?
એ નાઇલ નદી તરફ દોડે છે. એ જ નદી જેમાં મુસ્તફા સમાઈ ગયો હતો.
અને નદી કિનારે જઈને
એ આવેશમાં પાણીમાં કૂદી પડે છે.
આત્મહત્યા કરવા?
શરૂઆતમાં એવું લાગે છે, પ્રવાહ એને તાણે છે. એ ઉત્તર અને દક્ષિણ કિનારા વચ્ચે પોતાને ફસાયેલો અનુભવે છે. એનું શરીર હાર માને છે. એ ડૂબવા લાગે છે, જાણે મુસ્તફાના રસ્તે જ મૃત્યુ તરફ. પણ
શું?
છેલ્લી ક્ષણે, જ્યારે બધું જ ખતમ થવા પર છે, ત્યારે એ એક સભાન પસંદગી કરે છે. એ પોતાની બધી તાકાત ભેગી કરીને ચીસ પાડે છે, મદદ કરો, મદદ કરો.
વાહ, આ અંત ભલે ખુલ્લો છે પણ બહુ જ શક્તિશાળી છે.
હા, આ ચીસ ખાલી બચવા માટેની નથી.
તો શેની છે?
એ મુસ્તફાનો જે રસ્તો હતો, આત્મઘાતી શૂન્યવાદનો, એનો અસ્વીકાર છે. અને ગામની જે દમનકારી પરંપરા હતી, જેણે હુસનાનો ભોગ લીધો, એનો પણ અસ્વીકાર છે.
એટલે આ જીવનની પસંદગી છે, સંઘર્ષની પસંદગી.
બરાબર. ભલે ભવિષ્ય ખબર ન હોય, ભલે જવાબો ન હોય, પણ જીવતા રહેવું છે, સામનો કરવો છે. આ એક ઊંડી પ્રતિબદ્ધતા છે, નિરાશા સામે આશાનો એક નાનો પણ મહત્વનો વિજય.
જો આપણે આખી નવલકથાના મુખ્ય વિષયો જોઈએ, થીમ્સ, તો કયા કયા મુદ્દાઓ ઉભરી આવે છે?
ઘણા બધા છે અને બધા બહુ જટિલ છે. સૌથી પહેલું તો પેલું સંસ્થાનવાદનું મનોવૈજ્ઞાનિક નુકસાન.
હા, એ કેવી રીતે દેખાય છે?
એ બતાવે છે કે સંસ્થાનવાદ ખાલી રાજકીય કે આર્થિક શોષણ નથી, એ લોકોના મન પર, એમની ઓળખ પર ઊંડા ઘા છોડી જાય છે. લઘુતા ગ્રંથી, ગુસ્સો, બદલાની ભાવના, મુસ્તફા આનું જીવતું જાગતું ઉદાહરણ છે.
અને બીજો મુદ્દો?
પેલી વિભાજિત ઓળખ. હા, પોસ્ટ કોલોનિયલ માણસની જે તૂટેલી, ફ્રેક્ચર્ડ ઓળખ છે. કથાનાયક અને મુસ્તફા બંને પોતાની જાતને બે સંસ્કૃતિઓ વચ્ચે અટવાયેલી જુએ છે, ક્યાંય સંપૂર્ણપણે ફિટ નથી થતા.
અને તમે કહ્યું હતું એમ, પૂર્વ પશ્ચિમના સરળ ભેદભાવને પણ આ નવલકથા પડકારે છે.
ચોક્કસ. સભ્ય પશ્ચિમમાં પણ અંધકાર છે અને પરંપરાગત પૂર્વમાં પણ ક્રૂરતા છે.
કોઈ એકતરફી વાત નથી.
જાતીયતા, સત્તા, બદલો, આ બધું પણ કેન્દ્રમાં છે.
હા, ખાસ કરીને મુસ્તફાના પાત્ર દ્વારા. અને છેલ્લે, કોઈ સરળ ઉકેલ આપ્યા વગર એ આધુનિકતાની નિષ્ફળતા અને પરંપરાના ભ્રષ્ટાચાર બંને તરફ ઇશારો કરે છે.
અને આટલા ગહન વિષયોને રજૂ કરવાની સાલિહની જે રીત છે, એમની શૈલી, એ પણ એટલી જ અસરકારક છે.
નિશંકપણે, પેલી ફર્સ્ટ પર્સન નેરેશન, એટલે કે કથાનાયકના દ્રષ્ટિકોણથી વાર્તા કહેવાય છે, એ આપણને સીધા એના મનમાં ઉતારી દે છે.
અને વાર્તાની જે રચના છે, એ સીધી નથી, ટુકડાઓમાં છે.
હા, ખંડિત, નોન લિનિયર, જાણે પાત્રોની જે તૂટેલી ઓળખ છે એનું જ પ્રતિબિંબ હોય એમ.
અને મુસ્તફાના પેલા લાંબા મોનોલોગ્સ એ વાર્તામાં વાર્તા જેવી અસર ઊભી કરે છે.
અને પ્રતીકો, કેટલા શક્તિશાળી પ્રતીકો છે. નાઇલ નદી.
હા, જીવન, મૃત્યુ, ઇતિહાસનો પ્રવાહ, બધું જ.
અને મુસ્તફાનો પેલું ગુપ્ત ઓરડો,
વિભાજિત વ્યક્તિત્વનું અને પેલા સાંસ્કૃતિક આક્રમણનું પ્રતીક. અને ઉત્તર દક્ષિણ એ ખાલી દિશાઓ નથી.
ના, એ સત્તા, સંસ્કૃતિ, મનોવૈજ્ઞાનિક અવસ્થાઓના રૂપક બની જાય છે.
આપણે પેલી આંતરપાઠાત્મકતાની વાત કરી હતી, કોનરાડ અને શેક્સપિયર સાથેનો સંવાદ.
હા, એ સંસ્થાનવાદી દ્રષ્ટિકોણને ઉલટાવે છે, હાંસિયામાં ધકેલાયેલાનો અવાજ બને છે. મુસ્તફા ઓથેલો જેવો ભોળો નથી, એ ગણતરીબાજ છે. અને મૂરના સ્ટીરિયોટાઈપનો ઉપયોગ પશ્ચિમને પડકારવા કરે છે, ભલે એમાં પોતે નાશ પામે.
અને ભાષા?
એક તરફ સુદાની ગામનું ચિત્રણ, ચંદનની સુગંધ, તડકો, ખજૂર.
અને બીજી તરફ લંડનની ઠંડી, નિર્જીવ, યાંત્રિક છબીઓ. આ વિરોધાભાસ જ બે દુનિયા વચ્ચેનો તફાવત ઊભો કરે છે.
આ બધું ભેગું થઈને વાંચનાર પર કેવી અસર છોડે છે?
એકદમ ઊંડી, અસ્વસ્થ કરી દેવી તેવી. આ એવી ચોપડી નથી જે વાંચીને સારું લાગે. સરળ જવાબો નથી મળતા. એક પ્રકારની બેચેની, નૈતિક દ્વિધા અને ઉદાસી રહી જાય છે.
અને પાત્રો પણ એવા છે કે જેઓ પીડિત પણ છે અને અત્યાચારી પણ. બધું ગૂંચવાયેલું છે.
હા, સત્ય જૂઠાણું, પ્રેમ હિંસા, બધું જ ભીડસેળવાળું.
અને જે કાયમ યાદ રહી જાય એવી છાપ
કઈ છે?
એ જ કે ઇતિહાસના, ખાસ કરીને સંસ્થાનવાદના ઘા કેટલા ઊંડા હોય છે. પેઢી દર પેઢી ઉતરે છે. એ ખાલી બહારના નથી, અંદરના છે, મનોવૈજ્ઞાનિક છે.
મુસ્તફાની ટ્રેજેડી ખાલી પશ્ચિમના અન્યાયમાં નથી, પણ એ અન્યાય સામેના એના પોતાના આત્મઘાતી જવાબમાં પણ છે.
બરાબર. અને હોસનાની ટ્રેજેડી યાદ અપાવે છે કે લડાઈ ખાલી બહારની દુનિયા સામે નથી હોતી, પોતાના સમાજની દમનકારી રૂઢિઓ સામે પણ હોય છે.
અંતે ઘણા સવાલો રહી જાય છે. ઘર એટલે શું? શું ભૂતકાળમાં પાછા જઈ શકાય? તૂટેલા ઇતિહાસમાંથી ભવિષ્ય કેવી રીતે બનાવવું? આ વહેંચાયેલી દુનિયામાં પોતાની અખંડ ઓળખ કેવી રીતે શોધવી?
અને કથાનાયકની પેલી છેલ્લી ચીસ એ આ બધા સવાલોનો પડઘો છે. જવાબ આપણે શોધવાનો છે.
ખરેખર આ કથા આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે, કારણ કે ઓળખ, સત્તા, સ્થળાંતર, ઇતિહાસનો વારસો, આ બધા મુદ્દાઓ પર એ બહુ જ નિડરતાથી અને ઊંડાણથી વાત કરે છે. અને આ એવા મુદ્દાઓ છે જે આજે પણ આપણા વિશ્વને સતત આકાર આપી રહ્યા છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે આ જટિલ દુનિયામાં આપણે અર્થ અને સંપૂર્ણતા કેવી રીતે શોધી શકીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.